ઈનો ઈનો ઈડી તો નિત્ય કર્તૃત્વ નો દોષ આવે, પ્રસંગ આવે, એ નિયમ મૂક્યો કે તો તો તારે જે કઈ પદાર્થ પરણ થાય, કર્મ બંધાય, એમાં તારે રાગ રૂપે પરણવું જ પડે, કારણ કે રાગ જ એને નિમિત્ત થાય છે, અને તું રાગ નો કરતા બન તો તારે નિમિત્ત કરતા કહેવાય. કર્મ બંધાય એમાં નિમિત્ત કોણ થાય કે રાગ, એ રાગ ક્યારે નિમિત્ત થાય કે રાગ નો કરતા બને તો. પણ જો રાગ નો જ્ઞાતા અને કર્મ બંધાય એનો જ્ઞાતા તો એ ધર્મી થઈ ગયો, તો નિમિત્ત કરતા નથી, તો એ જ્ઞાન રૂપે પ્રણમે છે. આત્માને જાણતા જાણતા જેટલું કર્મનું બંધ થાય છે, સાધકને પણ થોડું કર્મનું બંધ થાય છે, એમાં એ નિમિત્ત થતો નથી, એનો એ જાણનાર રહે છે. અસ્થિરતાના રાગને પણ જાણે અને કર્મ બંધાય એને પણ જાણે, એ જ્ઞાયકની દ્રષ્ટિ અંદરમાં આવી ગઈ છે. તો કહે છે કે એમ કરે તો નિત્ય કર્તૃત્વનો પ્રસંગ આવે. ખરેખર તો જ્ઞાની છે એ રાગનો કરતા જ નથી ને, રાગનો કરતા જ નથી, એ રાગનો પણ જાણનાર છે. અસ્થિરતાનો રાગ થાય એનો જાણનાર છે, કરનાર નથી. એને કરનાર કેવો તે વ્યવહાર છે. ખરેખર તો નિશ્ચયની દ્રષ્ટિમાં તો એ જ્ઞાનને કરે છે અને અસ્થિરતાના રાગને જાણે છે. અલ્પ કર્મનો બંધ પણ થાય એને એને પણ જાણે છે, અને કર્મની નિર્જરા થાય એને પણ જાણે છે, બંધને પણ જાણે છે, ભાવ સંવરને પણ જાણે છે, દ્રવ્ય સંવરને પણ જાણે છે, ભાવ નિર્જરાને પણ જાણે છે, દ્રવ્ય નિર્જરાને પણ જાણે છે, પણ એ કરતો નથી. અનિત્ય યોગ અને ઉપયોગ જ નિમિત્તપણે તેના કરતા છે. હવે પરદ્રવ્યના કરતા કોને કહેવાય કે જે આત્મા રાગાદીનો કરતા છું એવું રાગની સાથે ઉપયોગનું ભેળસેળ પણ કરીને રાગાદી વિકાર વાળા ચૈતન્ય પરિણામ રૂપ પોતાના વિકલ્પને અને આત્માના પ્રદેશોના ચલન રૂપ પોતાના વ્યાપારને કદાચિત અજ્ઞાનથી આત્મા કરતો હોવાથી યોગ અને ઉપયોગનો તો આત્મા કરતા છે. પણ કરતા કદાચિત ભલે હો, તથાપિ પરદ્રવ્ય સ્વરૂપ કર્મનો કરતા તો નિમિત્તપણે પણ કદી નથી. એ જ્ઞાયક ભગવાન જે આત્મા છે એ પરપદાર્થ પ્રણમે, એમાં નિમિત્ત કરતા થઈ શકતો નથી. ત્યારે નિમિત્ત કરતા કોણ બને છે કે અજ્ઞાનીનો યોગ અને ઉપયોગ એનો નિમિત્ત કરતા થાય છે. એનો નિમિત્ત કરતા કેમ કહ્યું કે યોગ ઉપયોગની હારે એકતા કરે છે અજ્ઞાની, કે આ પરિણામ મારા છે. એ પરિણામનો કરતા થાય છે એ અજ્ઞાનીનો આત્મા પરદેવમાં નિમિત્ત થાય. પણ એનો આત્મા પણ જે એનો જ્ઞાયક સ્વભાવ છે આત્મા, એ તો એને નિમિત્ત કરતા થતો નથી. જો જ્ઞાયક આત્મા નિમિત્ત કરતા થાય તો નિત્ય કરતા પણ આનો દોષ આવી જાય. માટે યોગ અને ઉપયોગ છૂટી જાય છે અને આત્મા જ્ઞાતા થઈ જાય છે. એટલે ત્રિકાળી દ્રવ્ય પણ નિમિત્ત ન થાય, અને ત્રિકાળી દ્રવ્યની દ્રષ્ટિથી જ્ઞાની એ પણ નિમિત્ત ન થાય, તો નિમિત્ત કરતા કોને કહેવો કે અજ્ઞાનીનો યોગ અને ઉપયોગ એનો નિમિત્ત કરતા થાય છે. પણ આત્માનો સ્વભાવ પરપદાર્થ પરણમે કર્મ બંધાય કે દેહના કાર્ય થાય કે જગતના કાર્ય થાય, ઘરના કાર્ય થાય, એને નિમિત્ત થવાનો આત્માનો સ્વભાવ નથી. ઉલટું જ્ઞાનમાં એને નિમિત્ત બનાવવાનો સ્વભાવ છે, પણ પોતે નિમિત્ત ન થાય. એ જે ક્રિયા થઈ બહારની એ પોતાના જ્ઞાનમાં નિમિત્ત બનાવે એને, એટલે જ્ઞેય પણ જાણે જાણે જ્ઞાતા જ્ઞેયનો સંબંધમાં આવે વ્યવહારે, પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ નથી. એ તો અજ્ઞાનીનો યોગ અને ઉપયોગ જ, એટલે કે અજ્ઞાનની જ એને નિમિત્ત કરતા કહેવાય. ઉપાદાનપણે તો કરતા એ થતો જ નથી, અને નિમિત્તપણે કરતા રહીએ ત્યાં સુધી અજ્ઞાન, અને જયારે જ્ઞાતા થાય ત્યારે નિમિત્ત કરતા પણ છૂટી ગયું. હું નિમિત્ત નથી, હું તો જાણનાર છું. ભાવાર્થ યોગ એટલે, હવે યોગનો અર્થ કરે છે, યોગ એટલે મન વચન કાયના નિમિત્ત વાળું આત્મ પ્રદેશોનું ચલન, એટલે કંપન. આત્માના પ્રદેશો છે અસંખ્યાત, એને કંપન થાય છે, સ્થિરતા નથી. એ તો 14મા ગુણ સ્થાને એ યોગ નામનો આશ્રવ જાય, મિથ્યાત્ અવરત કષાયની યોગ, યોગ એટલે આત્માના પ્રદેશનું કંપન, એ 13મા ગુણસ્થાન સુધી હોય, 14મે જાય અકંપ દશા. એટલે યોગ એટલે મન વચન કાયાના નિમિત્તવાળું આત્મ પ્રદેશોનું ચલન કંપન, અને ઉપયોગ એટલે જ્ઞાનનું કષાયો સાથે ઉપયુક્ત થવું, જોડાવું. ઉપયોગ અને ઈચ્છા બેને જે ભેળસેળ કરે છે એનું નામ કષાય સહિતનો ઉપયોગ કહેવાય, અને પ્રદેશનું કંપન. આ યોગ અને ઉપયોગ એટલે અજ્ઞાનીના યોગ અને ઉપયોગ ઘટાદિક તથા ક્રોધાદિકને નિમિત્ત છે. ક્રોધાદિક એટલે દ્રવ્ય કર્મ, તે પ્રગટ થાય એને નિમિત્ત છે, અને આ ભાષા નીકળે, શરીર ચાલે એમાં એને નિમિત્ત કહેવાય. તેથી તેમને તો એટલે અજ્ઞાનીના ક્રોધાદિને ને ઉપયોગને તો ઘટાદિક તથા ક્રોધાદિકના નિમિત્ત કરતા કહેવાય, પરંતુ આત્માને તેનો કરતા ન કહેવાય. આત્મા એટલે જ્ઞાયક આત્મા એનો નિમિત્ત કરતા નથી, અને જ્ઞાયકની જે દ્રષ્ટિ થઈ એવો સાધક પણ એ નિમિત્ત કરતા બનતો નથી. એ નિમિત્ત નૈમિત્તિક સંબંધ આખો છૂટી જાય છે. આત્માને સંસાર અવસ્થામાં, ઓહો ટાઈમ થઈ ગયો, ઘણો ટાઈમ થઈ ગયો, આજે 10 મિનિટ વધારે થઈ ગયું. તેથી તેમને તો ઘટાદિક તથા ક્રોધાદિકના નિમિત્ત કરતા કહેવાય, પરંતુ આત્માને તેમનો કરતા ન કહેવાય. આત્માને સંસાર અવસ્થામાં અજ્ઞાનથી માત્ર યોગ ઉપયોગનો કરતા કહી શકાય. એ કરે અજ્ઞાની તો શું કરે, પોતાના પરિણામને કરે ને દુઃખી થાય, બાકી કઈ ભર પદાર્થનું તો એક પાંદડું પણ એ કટકા કરી શકે નહીં. અહીં તાત્પર્ય આ પ્રમાણે જાણું, દ્રવ્ય દ્રષ્ટિથી તો કોઈ દ્રવ્ય અન્ય કોઈ દ્રવ્યનું કરતા નથી, પરંતુ પર્યાય દ્રષ્ટિથી કોઈ દ્રવ્યનો પર્યાય કોઈ વખતે કોઈ અન્ય દ્રવ્યના પર્યાયને નિમિત્ત થાય છે. તેથી આ અપેક્ષાએ એક દ્રવ્યના પરિણામ અન્ય દ્રવ્યના પરિણામના નિમિત્ત કરતા કહેવાય છે અજ્ઞાની. પરમાર્થે દ્રવ્ય પોતાના જ પરિણામનું કરતા છે, અન્યના પરિણામનું અન્ય દ્રવ્ય કરતા નથી. આજે તો 1 કલાક માથે 10 મિનિટ મનસુખભાઈ લંડનમાં ઓફિસ છે, જૈન સમાજ, હા એટલે જૈન સમાજ ન્યાય ઓફિસ છે. હા આ શ્રી સમય સાધી પરમગમ શાસ્ત્ર એનો કરતા કર્મ અધિકાર ગાથા 99 અને 2500 અહીં છે. 99 ટૂંકી છે, એનું મથાળું. વ્યવહારી લોકોની એ માન્યતા સત્યાર્થ નથી, એટલે કે સાચી નથી, જૂઠી છે એમ હવે કહે છે. નીચે જે પ્રમાણે લોકો માને છે કે આમ છે, તો એ વાત વ્યવહારી લોકોની અજ્ઞાનીઓની ખોટી છે, સાચી નથી. પર દ્રવ્યને જીવ જો કરે તો જરૂર તનમય તે બને, પણ તે નથી તનમય, અરે તેથી નહીં કરતા ઠરે. જો આત્મા પરદ્રવ્યોને એટલે દેહ મન વાણી 8 કર્મ કે બધા બાહ્યના સંયોગો, કોઈ પણ આત્મા સિવાય જેને પરદ્રવ્ય કહેવામાં આવે એ પરદ્રવ્યમાં જડ પણ લઈ લેવા અને ચેતન બીજા આત્માઓ પણ લેવા, કે હું પરને સુખી કરી શકું, દુઃખી કરી શકું, મારી શકું, જીવાડી શકું, પોતાના આત્મા સિવાય અન્ય અનેરા જળ અને ચેતન અનંત પદાર્થો છે, એવા આત્મા પરદ્રવ્યોને એટલે આત્મા સિવાય પોતાના આત્મા સિવાય પરદ્રવ્યોને કરે તો એટલે એનો કરતા હોય તો તે નિયમથી તન્મય અર્થાત પરદ્રવ્યમય થઈ જાય. એમ કે છે કે અજ્ઞાની આત્માઓની અનાદિકાળથી માન્યતા છે કે હું પરને કરી શકું છું, અથવા એક દ્રવ્ય બીજા દ્રવ્યને કરે છે, એવી જો એની માન્યતા હોય તો એ માન્યતા ખોટી છે. કેમ કે જો પરદ્રવ્યોને આત્મા કરે તો નિયમથી નક્કીપણે તન્મય અર્થાત પરદ્રવ્યમય થઈ જાય. ભાષાને કરી શકે તો એ જડ ભાષામય થઈ જાય, હાથને હલાવી શકતો હોય તો હાથમય થઈ જાય, આંખની પાપણ હલાવી શકતો હોય તો એ મય થઈ જાય, પર જીવને સુખી દુઃખી કરી શકતો હોય તો એ આત્મા એ મય થઈ જાય, તન્મય થઈ જાય, રૂપ થઈ જાય, તો એ કરી શકે. પણ એમ તો ત્રણ કાળમાં બનતું નથી કે એમ થાય તો આત્માનો નાશ થઈ જાય. પરદ્રવ્ય મય તો થઈ શકતો નથી આત્મા. માટે તન્મય અથવા પરદ્રવ્યમય થઈ જાય, પરંતુ તન્મય નથી. તન્મય એટલે તે રૂપે થતો નથી. આત્મા જળ રૂપે કે બીજા ચેતન પદાર્થ રૂપે આત્મા થઈ શકતો નથી. આત્મા બીજાને ક્યારે સમજાવી શકે? એક આત્મા બીજાને ક્યારે સમજાવી શકે કે બીજા આત્મા મય થઈ જાય એ આત્મા પોતે, તો બીજાને સમજાવી શકાય. પણ બીજા આત્મામાં તો એક આત્માનો પ્રવેશ બીજા આત્મામાં તો થતો નથી, તો પછી એને કેવી રીતે સમજાવી શકે અને એનાથી એ કેમ સમજી શકે? માટે જો એમ કે જગતના વ્યવહારી જનો જે માને છે કે ગુરુથી જ્ઞાન થાય, નિશાળે જાય તો શિક્ષક શીખડાવે તો જ્ઞાન થાય, એ વાત 100% ખોટી છે. પેન્સિલથી ABCD લખી શકાય એ 100% ખોટી વાત છે. ચેકમાં સહી કરી શકાય એ 100% ખોટી વાત છે. આ પાનો આમ ફેરવી શકાય એ વાત 100% ખોટી છે. કેમ? હા, એ બરાબર છે. એટલે તો આ વાત જરા કરી, એટલા માટે જરા ઊંચા નીચા થાય બધા. આવી ગયા, જરા ઊંચા નીચા કરવા જોઈએ ને, તો એને ખ્યાલ આવે કે આ શું છે. આ ચમત્કારિક વાત છે. ટપાલનું કવર આવ્યું તો એ કવર આત્મા ફાડી શકતો નથી અને એમાંથી એ કાગળ કાઢી શકતો નથી. અને પોતે ઓફિસમાંથી ઘેર આવે અને આમ ચાવી ફેરવી અને દરવાજો ખોલ્યો કે હરામ એને ક્રિયા કરી હોય તો. હે, શું કહ્યું? હા, એ જ એમ કે છે કે એમ વ્યવહારી જીવો જે માને છે એની શ્રદ્ધાને જ્ઞાન 100% ખોટું છે. એ તો ખોટું ઠરાવવું છે. અજ્ઞાની જે કરતા બુદ્ધિ રાખે છે કે હું કરી શકું છું, એની માન્યતા સત્યાર સાચી નથી, ખોટી છે. એમ જયંતિભાઈ આવો ને, ઠીક વાત ઓઠી ગણી, તમારે ઓઠી ગણી બરાબર ટેકો જઈ અહીં આવો ને તમે. ભાઈ નવીનભાઈ આવી જશે, ટેકે તમારે ટેકો જશે નહીં કે છે. અરે જ્ઞાનમય આત્મા જાણે કે કરે, કેવળ જાણવું એ સ્વભાવ છે, કરવું એ આત્માનો સ્વભાવ નથી. કરવાપણાની જે માન્યતા છે એ અજ્ઞાન છે, તો પણ એ કરી તો શકતો નથી. એ માને કે આ ચાવી મેં ફેરવી લોકની અને ફરી મારાથી અને દરવાજાને ધક્કો માર્યો તો ખુલ્યો, એમ માને તેથી એ કરતા બની જાય એમ ત્રણ કાળમાં નથી. એ તો મફતનો દુઃખી થાય છે. કરતા બુદ્ધિ કરીને અભિમાન કરીને દુઃખી થાય છે. કેમ કે એ ચાવી ફરવાનો, દરવાજો ખુલવાનો એનો સકાળ હતો, એનાથી ક્રિયા થાય છે. એ વખતે યોગાનુયોગ એમ થાય છે તો આને ભ્રાંતિ થઈ ગઈ કે મેં ચાવી ખોલીને મેં દરવાજાને ધક્કો માર્યો તો આ થયું. આ મેં ખુરશી ઉપાડીને આ મૂકી, હરામ જો ખુરશી એને ઉપાડી હોય તો. ખુરશી ઉપડી છે ખુરશી એક ક્ષેત્ર થી બીજા ક્ષેત્રે ગઈ વાત સાચી છે, એ ખોટું નથી, પણ એ મેં કરી એ વાત ખોટી છે. પણ એ જે એને દેખાય છે ને, એ પરોક્ષ જ્ઞાન થી ઇન્દ્રિય જ્ઞાન થી જુએ છે, અને એના સ્વભાવ થી જોતો નથી, અને નિમિત્ત થી જુએ છે, સંયોગ થી જોયું, એને આ હાથે થી જોયું, ચાવી ફરી ફેરવી હાથે થી જોયું, એટલે સંયોગ થી એને જ્ઞાન કર્યું. પણ દરવાજાના સ્વભાવથી જ્ઞાન કરે, એના સ્વભાવના ઉપાદાન તરફ જુએ, તો એને ખબર પડે કે આ એની મેળે ક્રિયા થઈ છે, આ આત્મા એનો કરતા તો નથી કે તન્મય થઈને કરે, એમ ત્રણ કાળમાં બનતું નથી. હવે એના કરતા એ કાંઈ સૂક્ષ્મ વાત હજી સોળ નંબરની ગાથામાં બીજી કહેવી છે કે એ બહાર ખુલ્લું ને એમાં આત્મા નિમિત્ત પણ નથી, એ હજી બીજા તબક્કાની વાત સો નંબરની ગાથામાં આવશે. પેલા તો હજી આ એક પેલો શીખડાવે છે પાઠ કે આત્મા પર પદાર્થનો કરતા નથી. હવે ન્યાય આપ્યો કરતા ક્યારે બને, કે એ દરવાજા મય પોતે થઈ ગયો હોય તો દરવાજાને ખોલી શકે, ચાવી મય થઈ જાય આત્મા તો ચાવી ફેરવી શકે, પણ એ ચાવી મય તો આત્મા થતો નથી, આત્મા તો ચેતન છે, ચાવી તો જડ છે. માટે એમાં જો તન્મય થાય, એ મય થાય તો એ કરી શકે, પરંતુ તન્મય તો નથી. સ્વચતુષ્ટમાં પરચતુષ્ટની નાસ્તિ છે. પ્રત્યેક પદાર્થનો એક મહાસિદ્ધાંત, દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ, પ્રત્યેક જળ હોય કે ચેતન હોય, દ્રવ્ય એને કહેવાય કે ગુણ અને પર્યાયનો પિંડ, તેને દ્રવ્ય કહેવાય. ક્ષેત્ર, ક્ષેત્ર એટલે એના પ્રદેશોને ક્ષેત્ર કહેવાય. એક પરમાણુ હોય તો એક પ્રદેશી, આત્મા હોય તો અસંખ્યાત પ્રદેશી, એનું ક્ષેત્ર. ક્ષેત્ર એટલે, ક્ષેત્ર એટલે એની જગા રહેવાની આત્માને ક્ષેત્ર. દ્રવ્ય ક્ષેત્ર કાળ, કાળ એટલે એના પરિણામ જે થાય સમયે સમયે પ્રત્યેક પદાર્થના, એને એને સ્વકાળ કહેવાય. કાળ દ્રવ્ય નહીં પણ પરિણામ પ્રગટ થાય એને કાળ કહેવાય. અને એ પદાર્થના જે ત્રિકાળી ગુણો હોય, જળના સ્પર્શ ગંધવર્ણ હોય, આત્માના જ્ઞાન દર્શન ચારિત્ર ગુણ હોય, તો એને ભાવ કહેવાય. દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ એને સ્વચતુષ્ટ કહેવાય. એવો વસ્તુનો સ્વભાવ છે બધાનો. પ્રમાણ જ્ઞાનથી જોવામાં આવે તો, પ્રમાણ જ્ઞાનના વિષયથી જોવામાં આવે તો સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ, એમાં પરદ્રવ્યોની નાસ્તિ છે. પરદ્રવ્યની નાસ્તિ, પરક્ષેત્રની નાસ્તિ, પરપર્યાયની નાસ્તિ, પરના ગુણોની નાસ્તિ. નાસ્તિ એટલે ન હોવાપણું. નાસ્તિનો અર્થ સ્વપણે આત્મા છે અને પરપણે નથી. સ્વપણે છે અસ્થિ અને પરપણે નથી. પરપણે નથી એવો પણ આત્માનો ધર્મ છે. સ્વપણે છે એ પણ આત્માનો ધર્મ, અને પરપણે ન હોય એ પણ આત્માનો ધર્મ છે. તો અસ્થિ અને નાસ્તિ સ્વરૂપ એક પદાર્થ હોય તો એમાં એવો મેરુ પર્વત જેવી દિવાલ છે બે વચ્ચે. મેરુ પર્વત જેવી દિવાલ, મેરુ પર્વત આડો હતો અને એક આનિકોનો બાળક ને એક ઓનિકોનો બાળક કે ભાઈ ઓનિકોરથી પાણો મને આવ્યો, લાગ્યો કપાળમાં. અરે મેરુ પર્વત આડો છે, પાણો આવી શકે નહીં, દાખલો. એમ એક દ્રવ્ય અને બીજા દ્રવ્ય વચ્ચે અત્યંત અભાવની મેરુ પર્વત જેવી દિવાલ છે, જેથી સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ છોડીને પરના ખેતરમાં જાય આત્મા, પરના ક્ષેત્રમાં જાય એમ ત્રણ કાળમાં બની શકતું નથી. એવો વસ્તુનો અનાદિ અનંત નિયમ છે. તેથી એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં તન્મય થાય નહીં, તદ્રુપ ન થાય, તેથી તે તેમનો કરતા નથી. ન્યાય આપ્યો કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કરતા નથી, આત્મા પરનો કરતા નથી. એનું કારણ કે આત્મા પોતાના સ્વરૂપને છોડીને અન્યના સ્વરૂપમાં, અન્યના ક્ષેત્રમાં જઈ શકતો નથી. તેથી આત્મા જ્ઞાતા છે પણ આત્મા પર પદાર્થનો કરતા નથી. આત્માનો સ્વભાવ જ્ઞાતા છે પણ કરતા નથી. પર પદાર્થ પરણમે છે એને જાણે, પણ પર પદાર્થને હું પરણમાવી દઉં કે હું બીજાને જ્ઞાન આપી દઉં, એમ ત્રણ કાળમાં બનતું નથી. ટીકા. જો નિશ્ચયથી આ આત્મા પરદ્રવ્ય સ્વરૂપ કર્મને કરે, કર્મ એટલે કાર્ય, આને કાર્ય કહેવાય, પરદ્રવ્ય સ્વરૂપ કર્મ, આ અહીંથી ટોપી અહીંથી ઉપડી તો એ કાર્ય થયું, તો એ કાર્ય કોને કર્યું? ટોપીએ પોતે પોતાને કરતા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ સટકારક હોવાથી એની ક્રિયા એનામાં થયા જ કરે છે. અહીંથી જે અહીંયા ગયું એ ક્ષેત્રાંતર થયું, એ ક્રિયાવાતી નામની એનામાં શક્તિ છે. આકાશના એક ક્ષેત્રેથી બીજે ક્ષેત્રે જાય એવી આનામાં સ્વયં શક્તિ હોવાથી એનું પરિવર્તન અહીંયા થયું. અથવા તો એ ભાવ પરિવર્તન, એટલે એની અંદર અહીં પડી પડી જૂની નવી થયા કર્યા, તો ઈ એની એનામાં ગુણ નામની એક શક્તિ છે કે જેથી એને અર્થ ક્રિયા એનો ઉત્પાદ ઉત્પાદ થયા જ કરે છે. તો કહે છે કે માટે પરદ્રવ્ય સ્વરૂપ જે કર્મને એટલે આને કરે તો પરિણામ પરિણામી પણ બીજી કોઈ રીતે બની શકતું નહીં હોવાથી તે આત્મા નિયમથી તન્મય થઈ જાય. પરિણામ અને પરિણામી પણ બીજી કોઈ રીતે બની શકે નહીં. એક દ્રવ્યમાં પરિણામ અને પરિણામી હોય, એકના પરિણામ બીજો પરિણામી દ્રવ્ય કરે, એમ પરિણામ અને પરિણામી બે દ્રવ્ય વચ્ચે ન હોય, માટે કોઈ રીતે બની શકતું નહીં હોવાથી તે આત્મા નિયમથી તન્મય થઈ જાય, પરદ્રવ્યમય થઈ જાય. પરંતુ તે તન્મય તો થતો નથી, તદ્રુપ તો થતો નથી, કારણ કે કોઈ દ્રવ્ય અન્ય દ્રવ્યમય થઈ જાય તો એમ કહે છે કે તન્મય તો થતો નથી, અને કોઈ દ્રવ્ય અન્ય દ્રવ્યમય થઈ જાય કદાચ માની લો તો શું દોષ આવે? આત્મા જડરૂપે થઈ જાય તો શું દોષ આવે? કે દ્રવ્યના નાશની આપત્તિ આવી પડે. આત્મા આ મય થઈ જાય તો આત્માનો નાશ થઈ જાય, અને આત્મા એ મય થાય તો આની ક્રિયા કરી શકે. આ મય થાય નહીં તો એની ક્રિયાનો કરનાર નથી, પણ થતી ક્રિયાનો જાણનાર છે, એવો આત્માનો સ્વભાવ છે. કરતા પણ એ આત્માનો સ્વભાવ નથી. અને જો એમાં તન્મય થાય તો એ દ્રવ્યનો નાશ થાય. એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કરે તો દ્રવ્યનો જ નાશ થાય. માટે આત્મા વ્યાપી વ્યાપક ભાવથી પરદ્રવ્ય સ્વરૂપ કર્મનો કરતા નથી. વ્યાપી વ્યાપક એટલે બીજા દ્રવ્યમાં ફેલાઈ જાય, પસરી જાય, એને વ્યાપક કહેવાય, કરતા કહેવાય, અને એ એનું કર્મ કહેવાય. એમ તો ત્રણ કાળમાં બનતું નથી. કોઈ દ્રવ્ય કોઈ દ્રવ્યમાં વ્યાપક થતો નથી. પોતાના સ્વચતુષ્ટમાં રહીને પોતે દ્રવ્ય પરણમે છે સ્વતંત્રપણે. કોઈ દ્રવ્ય કોઈ દ્રવ્યનું કરતા નથી, એ તો જૈન દર્શનનો મૂળ એકડો છે. સાવ એકડાની વાત છે. આ તો એને તો સમયસારમાં ત્યાં સુધી કહ્યું કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને કરે છે એમ માનવા વાળો જીવ સર્વજ્ઞ ભગવાનના મતથી બહાર છે. એ જૈન નથી, અજૈન છે. એની પાછળ કેટલી લોજિક અને ન્યાયો આપેલા છે, આમાં ઘણે ઠેકાણે આપેલા છે, પ્રવચન સારમાં પણ છે, ઘણા શાસ્ત્રોમાં છે. માટે આત્મા પરદ્રવ્ય સ્વરૂપ કર્મને વ્યાપી વ્યાપક ભાવે કરતો નથી, કેમ કે એમાં તન્મય થતો નથી, અને જો તન્મય થાય તો આત્માનો નાશ થઈ જાય. આટલી વાત 99મી ગાથામાં કહ્યું કે વ્યાપી વ્યાપક ભાવે કરતા નથી. હવે એક એના કરતા બીજી સૂક્ષ્મ વાત કરે છે કે એ દરવાજો મેં ખોલ્યો નહીં, ચાવી મેં ફેરવી નહીં ફરી, પણ જ્યારે ચાવી ફરે છે એની ઉપાદાનની સ્વશક્તિથી, ત્યારે એમાં હું નિમિત્ત થયો. માત્ર હું તો નિમિત્ત છું, કરતા નહીં. દીકરા દીકરીના શક પણ થાય તો કે ભાઈ હું તો નિમિત્ત હતો, બાકી હું એનો કંઈ કરનારો નથી. એમ લંડનમાં પોતે સુખી થયો હોય તો એના કુટુંબીને ગામડામાંથી બોલાવે અને પછી એને લાઈને ચડાવી દે, અને લાઈને ચડ્યો ને એ બે પૈસા કમાણો. તો કે ભાઈ મેં કાંઈ કર્યું નથી, એ તો એના પ્રારંભથી થયું. જો મેં કર્યું એ તો મોટો મૂંઢ, મોટો મૂર્ખ અજ્ઞાની, જો કરતા બુદ્ધિ હોય તો. પણ મેં કાંઈ કર્યું નથી, એના પ્રારંભના યોગે એને પૈસા મળ્યા, હું તો એમાં નિમિત્ત હતો. તો કે તોય અજ્ઞાન છે, ઈશોન મની ગાથામાં બતાવું છે કે નિમિત્ત કોણ થાય, કે ઈચ્છાવાળો જીવ નિમિત્ત થાય. ઈચ્છા વિનાનો જે જીવ હોય એ નિમિત્ત ન થાય, એનો જ્ઞાતા થાય, એનો જાણનાર રહે. ઈ એના જ્ઞાનનું જ્ઞેય બને, પણ નિમિત્તનું નૈમિતિક ન બને. એ ઈ હવે સૂક્ષ્મ થોડીક વાત હવે આવશે હમણાં. ભાવાર્થ, એક દ્રવ્યો કરતા અન્ય દ્રવ્ય થાય તો બંને દ્રવ્યો એક થઈ જાય, તો બે દ્રવ્ય એક થઈ જાય. કારણ કે કરતા કર્મ પણ અથવા પરિણામ પરિણામી પણ એક દ્રવ્યમાં જ હોય, પરિણામ અને પરિણામી એક દ્રવ્યમાં જ હોય, બે દ્રવ્યમાં ન હોય પરિણામ પરિણામી પણ. આ રીતે જો એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપ થઈ જાય તો તે દ્રવ્યનો જ નાશ થાય, એ મોટો દોષ આવે. માટે એક દ્રવ્યને અન્ય દ્રવ્યનો કરતા કેવો ઉચિત નથી, વ્યાજબી નથી, અસત્યાર છે, ખોટું છે. ત્રણ કાળમાં કોઈએ કોઈને દુઃખી કર્યો નથી, અત્યાર સુધી કોઈએ કોઈને છેતર્યો નથી, કોઈએ કોઈને આશીર્વાદ આપ્યા નથી, કોઈ ઘરમાંથી ચીજ ઉપાડી ગયો નથી. અને લૂંટારા આવ્યા એ દુકાનમાંથી માલ ઉપાડી ગયા નથી. એ તો માલ એનો જવાનો કાળ હતો, એના કારણે એને કાળે ગયો છે. એમાં આત્માને શું ગયું? આત્માનું કઈ ગયું નહીં. આ તો શાંતિનો પાઠ છે. કેમ કે પ્રસંગો તો ઘણા આવશે, તો એ પ્રસંગે કેમ શાંતિ રાખવી? આ તો ધર્મની વાત છે ને, કે ધર્મની સ્વરૂપ જેવું સમજે તો એને શાંતિ થાય. રોકડીઓ વાત છે કે ગમે તેવા પ્રતિકૂળ સંયોગ આવી પડે તો પણ એ શાંતિને ધીરજ રાખી શકે. તો જ્ઞાતા ભાવ મારે, તારો સ્વભાવ તો જ્ઞાતા છે બાપુ, કરવું એ તારો સ્વભાવ નથી, જાણવું એ સ્વભાવ છે. એ પણ આત્માને જાણતા જાણવું એ સ્વભાવ છે. એ ગાંધીનો ફોન આવે છે, કેજો કેવળ આત્માનો સ્વભાવ જાણવું. પદાર્થ આવે પદાર્થ જાય, કુટુંબમાં તો તે દ્રવ્યનો જ નાશ થાય, તે મોટો દોષ આવે. માટે એક દ્રવ્યને અન્ય દ્રવ્યનો કરતા કેવો ઉચિત નથી, વ્યાજબી નથી, ખોટું છે, અસત્યાર છે. જે ઉપર કહ્યું હતું ને કે વ્યવહારી લોકોની એ માન્યતા એટલે એવી શ્રદ્ધા છે, અજ્ઞાની જીવોની અનાદિકાળથી શ્રદ્ધા છે. આ કઈ નવી નથી કે હું પરનો કરનાર છું અને પર મારું કરે, હું પરને કરું મદદ અને પર મને મદદ કરે એમ. તો કે એ માન્યતા તમારી જૂઠી છે. મદદ કરવાનો વિકલ્પ ઉઠે, મદદ કરવાનો વિકલ્પ ઉઠો, પણ એ હું કરી શકું છું એ વાતમાં કાંઈ માલ નથી. પરને હું સુખી દુઃખી કરી શકું છું એ શ્રદ્ધા ખોટી છે. વ્યવહારિક જીવોને એ પ્રકારે ક્યાંય કોઈને કરુણાનો ભાવ આવે, દયાદાનનો, કોઈને કપડા આપવાનો, કોઈને અનાજ આપવાનો ભાવ કરવાનો આવે, પણ હું એને સુખી કરી શકું છું અને મારા દેવાથી સુખી થયો, મારા થકી સુખી થયો, એ માન્યતા ભ્રમણા અજ્ઞાનમય ખોટી છે, એ દુઃખનું કારણ છે એમ છે નહીં. હવે એ તો ઠીક, પણ એના કરતા બીજી વાત એ કરે છે કે આત્માને, આત્માનો સ્વભાવ પરદ્રવ્યો પ્રણમે એમાં નિમિત્ત થવાનો પણ આત્માનો સ્વભાવ નથી, પણ એને જાણવાનો સ્વભાવ છે. પોતાને જાણતા પર પદાર્થો જણાય એને જાણવા એવો સ્વભાવ છે, પણ પર પદાર્થ પ્રણમે એમાં નિમિત્ત થવાનો પણ સ્વભાવ નથી. જેમ કે આ શબ્દ નીકળ્યા તો શબ્દનો હું કરતા નહીં, પણ શબ્દનું જે પરિણમન થયું ને એમાં મારી ઈચ્છા નિમિત્ત થઈ. આ હાથ હલ્યો ને મેં હલાવ્યો નહીં, હલાવ્યો નહીં, પણ મારો ભાવ આમાં નિમિત્ત થયો હલાવવામાં. આપવાનો ભાવ કરણો ન આવે, પણ હું એને સુખી કરી શકું છું અને મારા દેવાથી સુખી થયો, મારા થકી સુખી થયો, એ માન્યતા બ્રહ્મણા અજ્ઞાન વય ખોટી છે, એ દુઃખનું કારણ છે, એમ છે નહીં. હવે એ તો ઠીક, પણ એના કરતા બીજી વાત એ કરે છે કે આત્માને, આત્માનો સ્વભાવ પરદ્રવ્યો પ્રણમે એમાં નિમિત્ત થવાનો પણ આત્માનો સ્વભાવ નથી, પણ એને જાણવાનો સ્વભાવ છે. પોતાને જાણતા પરપદાર્થો જણાય, એને જાણવા એવો સ્વભાવ છે, પણ પરપદાર્થ પ્રણમે એમાં નિમિત્ત થવાનો પણ સ્વભાવ નથી. જેમ કે આ શબ્દ નીકળ્યા તો શબ્દનો હું કરતા નહીં, પણ શબ્દનું જે પ્રણમન થયું ને એમાં મારી ઈચ્છા નિમિત્ત થઈ. આ હાથ હલ્યો ને, મેં હલાવ્યો નહીં, હલાવ્યો નહીં, પણ મારો ભાવ આમાં નિમિત્ત થયો હલાવવામાં. હલાવી તો શકતો જ નથી, પણ હલે એમાં હું નિમિત્ત થયો તો કીશ અજ્ઞાન છે, તો અજ્ઞાન છે. એ અજ્ઞાન કેવી રીતે છે? નિમિત્ત કોણ થાય? પર પદાર્થના પરિણમનમાં નિમિત્ત કોણ થાય? કે ઈચ્છાવાળો જીવ નિમિત્ત થાય. એટલે કે ઈચ્છાવાળો એટલે કરતા બુદ્ધિવાળો જ નિમિત્ત થાય, અકર્તા દ્રષ્ટિવાળો નિમિત્ત થતો નથી. એને નિમિત્ત માત્ર કહેવાય, પણ નિમિત્ત કરતા ન કહેવાય. જ્ઞાનીને નિમિત્ત માત્ર કહેવાય, પણ નિમિત્ત કરતા ન કહેવાય. એમ કેમ કે જ્યાં એ નિમિત્ત નૈમિતિક સંબંધ ઉભો કર્યો કે રાગનો કરતા થઈ ગયો. રાગના કરતા વિના પરનો નિમિત્ત થઈ શકે નહીં. જેમ કે આઠ પ્રકારના કર્મ બંધાય છે, તો કર્મને હું બાંધતો નથી, પણ કર્મ બંધાય એમાં હું માત્ર નિમિત્ત થયો. તો એ નિમિત્ત કોણ થાય? કે રાગ નિમિત્ત થાય. તો રાગમાં હું કોણ આવી ગયો? રાગનો માલિક થઈ ગયો, રાગનો સ્વામી થઈ ગયો. રાગનો સ્વામી થાય, રાગનો કરતા થાય, એ પરનો નિમિત્ત કરતા થાય. ઉપાદાનપણે તો કરતા નથી, કેમ કે ઉપાદાનપણે કરે તો આત્માનો નાશ થાય, ઇમય થઈ જાય. તો આ ઉપાદાનપણે તો કરતા નથી, પણ નિમિત્તપણે પણ કરતા થાય. આત્માનો સ્વભાવ નથી, પણ વિભાવ છે, એ અજ્ઞાન છે. એમ આ સો નંબરની ગાથામાં કહેશે, ઊંચી ગાથા. આત્મા વ્યાપી વ્યાપક ભાવથી તો કરતા નથી, પરંતુ નિમિત્ત નૈમિતિક ભાવથી પણ કરતા નથી, નિમિત્ત કરતા પણ નથી. ઉપાદાન કરતા નથી ને નિમિત્ત કરતા પણ આત્મા નથી. બરાબર. હા હા, વિસ્તાર થયા હોય છે. નિમિત્ત જે થનાર ને થવાની ભાવના છે ને, એ અજ્ઞાન છે, એ સંસારનું કારણ છે. વેલજીભાઈ અટાણે કે એ ગાથા સાંભળીને આવ્યો નૈરૂબીમાં, કે બહુ જોરદાર 320 ગાથા કે ચાલી હતી અહીંયા નૈરૂબીની ભાઈ. હા
સાંભળો. એમણે જ મને પ્રમોદભાઈ બતાવ્યો કે લાલચંદભાઈ ના વ્યાખ્યાનો વારંવાર સાંભળવા જેવા છે. તમને તો જોયા નતા, બહુ સાંભળવા જેવા.
અમારા પિતાશ્રી તો કેતા હતા કે દર 6 મહિને એક વખત તો જાહેરમાં તારે આ ગાથે લેવી. હા, એનું કારણ છે કે આખા સંસારનું જો બિજડું હોય તો કરતા બુદ્ધિ છે. કેમ કરતા બુદ્ધિ? કે આત્માનો સ્વભાવ જ્ઞાયક હોવાથી કેવળ જ્ઞાતા છે, માત્ર જ્ઞાતા. હવે એ જ્ઞાતા કેને જેવો પાછો? જ્ઞાતા તો ખરો ગ્રહસ્થી, પણ કેના જેવો જ્ઞાતા? કે અર્યંત જેવો. અર્યંતના જ્ઞાતાપણામાં અને ગ્રહસ્થિના જ્ઞાતાપણામાં કિંચિત માત્ર ફેર નથી.
અભિપ્રાય પ્રમાણે કઈ ફેર ફેર હોય
તો દ્રષ્ટિ અપેક્ષા એ તો એ પરમાત્મા થઈ ગયો છે. આવી વાત છે, પણ એને જ્ઞાતાનો પક્ષ આવે ને, નિશ્ચયનો પક્ષ આવે તો એ વ્યવહારનો નિષેધ કરી શકે કે હું જ્ઞાતા છું અને કરતા નથી. એ કરતા નથી નકાર કોને જોડે કરશે? નકાર કરવો છે ને કે કરતા નથી. રાગનો કરતા નહીં, જડ કર્મનો કરતા નહીં, ને પરનો કરતા નહીં. કરતા નથી કોના જોડે કહેશે? કે કેવળ હું જ્ઞાતા છું, હું જ્ઞાયક હોવાથી જ્ઞાતા છું, જાણવું મારો સ્વભાવ છે, પણ કાર્ય કોઈ કરવું એ મારો સ્વભાવ નથી. એમ એ અકર્તાના જોરે કરતાનો નિષેધ કરી શકાય. હું અકર્તા છું ને કરતા અકર્તા છું એમ કહો કે જ્ઞાતા છું એક જ, પણ ઓલી કરતા બુદ્ધિ છોડાવવા માટે આત્માને અકારક ને અવેદક 320 ગાથામાં કયો અકર્તા આત્મા, સમજી ગયા? કરતા બુદ્ધિ છોડાવવા. તો આ પેલામાં પેલું જો કરવું હોય કામ, તો ગુરુદેવના વ્યાખ્યાન કરતા કર્મધિકારના પ્રથમમાં પ્રથમ વાંચવા જેવા છે, અને એ વ્યાખ્યાન બહાર નીકળી ગયા છે. ચોથો ને પાંચમો ભાગ કે ત્રીજો ને ચોથો, ચોથો ને પાંચમો બે ભાગ બહાર પડી ગયા છે. એક ભાઈ આવ્યા હતા, પેલા જમનાસભાઈ આવ્યા હતા સુદાન વાળા, તમે મોકલ્યા હતા, તમારી પાસે એડ્રેસ લીધું, એ આવ્યા હતા. એને ભલામણ કરી કે તમે આ વાંચો પેલા. તો કે હું હમણાં ફોન કરું, તમારા ઘરનો નંબર આપ્યો હતો. મેં કહું અહીંયા કદાચ હશે, તો કે કદાચ હું રાત્રે નહીં આવી શકું. તો મેં કહું તમે મુંબઈ લખજો તો મળી જશે તમને. તો કે હું સિદ્ધાંત મગાવી લઈશ સીધા પુસ્તક, હા કાલ જવાનું 8 વાગે સવારે. એટલે કહેવાનો આશય એ છે કે પહેલામાં પહેલું કર્તવ્ય તો કર્તા કર્મ અધિકાર વાંચવા જેવો છે. હા બહુ ચોખ્ખા, કેમ કે અગાઉના જે 35 વર્ષ પહેલાનું કર્તા કર્મ અધિકાર છે એના કરતા આ બહુ ઊંચા છે, કેમ કે એમનું જ્ઞાન વધી ગયું ને ઘણું.
જ્ઞાન વધી ગયું ને આ ખાસ છે ને, વિનંતી કરી હતી બોમ્બે વાળાએ અને ગુરુદેવ એના માટે જ આપેલા.
એટલે બહુ સારા,
બહુ વિસ્તાર લીધો,
વિસ્તાર
પોઈન્ટ એવા સરસ લીધા,
પોઈન્ટ પોઈન્ટ
એનું કઈ છે. આ છે મને, હું હતો આજે અત્યારે, મને ખ્યાલ છે કે ખાસ વિનંતી બોમ્બે વાળાએ કરી હતી
બરાબર,
અને એને અનુસાંધે કે આ પુસ્તક છપાવવું છે ને,
હા
એને અનુલક્ષમાં જ આ વ્યાખ્યાનો થયેલા.
હા એટલે બહુ સારું છે, ઘણા સારા છે અને જીવનમાં વાંચવા જેવા છે. મારા એક મિત્ર ગુજરી ગયા છે, મિત્ર હતા એટલે મારા કરતા મોટી ઉંમરના, પણ મિત્ર ભાવ, ચિમનભાઈ આપણે સૌરાષ્ટ્રોસ વાળા. અને એ અમે જ્યાં રહીને જયંતિભાઈના ઘરમાં અમે રહીએ, અને એની સામે એમના કાકાનું ઘર છે વિરાણી શેઠનું, છોટુભાઈ એમાં રહેતા હતા ફાળે વખતે. ત્યારે મંદિરેથી આવીએ તો કાં એને ઘેરે ચા પીવાની, કાં મારે ઘેરે પીવાની, રોજ બેસવાનું. એમાં એક વખત મેં એને કહ્યું કે જીવનભાઈ તમે કરતા કર્મધિકાર ઉપરના વ્યાખ્યાન વાંચો, સમયસાર તો તમને નહીં ઉકેલી શકે. તો કે ના, એ મને મારું કામ નહીં, તમે ગુરુદેવને વ્યાખ્યાન વાંચો. પછી ભલે વાંચીશ, કે 15 દિવસ સુધી કાંઈ મેં પૂછ્યું નહીં. પછી 15 દિવસ પછી પૂછ્યું કેમ બોલું શરૂ કર્યું કાંઈ, તો કે ના શરૂ કર્યું નથી, આજકાલ શરૂ કરીશ. પછી પાછા 15-20 દિવસથી જવા દીધા, પાછું પૂછ્યું મેં કે કાં ભાઈ બોલું શરૂ કર્યું, તો કે મારા પ્રમાદમાં આળસમાં રહી જાય છે કે આજકાલ શરૂ કરીશ. મેં કહ્યું જો તમે આ કરતા કર્મધિકાર વાંચ્યા વિનાના જો ગયા, આયુષ પૂરું થઈ ગયું, તો આ 4 ગતિને 84 લાખ યોનિમાં તમે ખોવાઈ જશો, તમારો પત્તો આત્માનો લાગશે નહીં. એવા આકરા શબ્દો મેં કહ્યા અને ફટ તેની વાંચવાનું શરૂ કર્યું. પછી તો ક્યાં કોઈ ભૂલે ઇતના. અને પછી કરતા કર્મ અધિકારની જે વ્યાખ્યાન વાંચ્યા ગુરુદેવના, અને પછી એનો મને ટેલિફોન આવ્યો પૂર્ણાહુતિ થઈ ત્યારે, 144 ગાથા છે એની. 1/2 કલાક સુધી એને ગુરુદેવના બે મોઢે વખાણ, પ્રશંસા, ઉપકાર. આ હા હા, તમે કહ્યું એમ જો આ વાંચ્યા વગર હું જાત તો મરી જાત, કે સમજી ગયા. અને એટલો પ્રમોદ એમાં મારા, એ વખતે હું ટેલિફોન મારા બહુ એંગેજ આવે, બજારમાંથી વાયદાનો વેપાર કરતો હતો ને, ટેલિફોન આવે દલાલોના બહુ, તો ટેલિફોન ઉપર ટેલિફોન માગવા માંડ્યા. તેથી માગવાનું પડતો હતો, ઓટોમેટિક નહોતો, ઓપરેટર પાસે. ઓપરેટરે કહી દીધું બધાને કે તમે આ ટેલિફોન 315નો 1/2 કલાક પછી માગશો તો જ મળશે, એવી વાતચીત ચાલે છે, કે આ કઈ પૂરી થાય એવું નથી. એ સાંભળતો હતો, એ ઓપરેટરે સાંભળ્યો, સમજી ગયા. મારો કહેવાનો આ સહી છે કે એટલો પ્રમોદ જાહેર કર્યો. એટલે મારી ભલામણ છે કે કરતા કર્મધિકાર ઉપરના વ્યાખ્યાન દરેકે વાંચવા જેવા છે, ટાઈમ કાઢીને પણ વાંચવા જેવા છે. અદભુત છે, અદભુત અદભુત છે.
એક કલાક ગુરુદેવનું પ્રવચન સાંભળે અને એક કલાક વાંચન કરે, ત્યાર પછી અધ્યયન કરે, તો આ ચાર કલાક જો લઈએ તો કામ થઈ જાય.
હવે તમે ચાર કલાક ની ભાવે એક કલાક લે તો ઘણું છે અરુભાઈ જેવા. અરુભાઈ એક કલાક મળે તો ઘણું,
ચાર કલાક લેશે, બે કલાક તો છૂટતા રહેશે.
અરે ભાઈ, બધું કામ પડતા મૂકીને આ કરવા જેવું છે. અરે દેખીતું કદાચ બજારમાં ન જાય ઓફિસે, ને કદાચ દેખીતું નુકસાન, આમ તો નુકસાન થવાનું નથી, પણ એક કલાક મોડો ગયો ને નુકસાન દેખીતું કદાચ લાગતું હોય, તો પણ એના ભોગે પણ આ કરવા જેવું છે. એવી અમૃત જેવી વાણી છે. અને કરતાની જ ભૂલ છે. સંસારનું મૂળિયું, અજ્ઞાનનું મૂળિયું હોય તો આત્માનો સ્વભાવ કેવળ જ્ઞાતા, માત્ર જાણવું, એને બદલે 100% કરતા માને છે. આંખનો સ્વભાવ, ચક્ષુનો સ્વભાવ, કેવળ દેખવું જાણવું. કાંઈ તમારી આંખે નવીનભાઈ કર્યું કાંઈ કામ, હરામ, ખાલી જોયું આ કાગળ ફેરવે કે નહીં, પોસ્ટ ઓફિસ નું કઈ આમ નહીં લખે બકે નહીં આંખ. હા હા, દૂર રહીને જુએ. પાછું જેને જાણે એ મય થઈને ન જાણે, દૂર થઈને, દૂર રહીને જાણે. એમાં આત્માનો સ્વભાવ કેવળ જ્ઞાયક હોવાથી જ્ઞાતા છે. કેવળ જાણવું 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 દેખવું જ્ઞાતા દ્રષ્ટા એ સ્વભાવ છે. એ સ્વભાવમાંથી ભ્રષ્ટ થઈ ચૂકી અને પોતે પોતાની મેળે, પોતે પોતાની મેળે કરતા બની ગયો છે. બસ જેવું કરતાપણાનું શલ્ય નીકળ્યું એટલે પરમાત્મા થઈ ગયો. દ્રષ્ટિ અપેક્ષા એ પરમાત્મા છે. ક્રિયા થયા કરશે બધી. કોઈને એમ લાગે કે કરતા બુદ્ધિ છૂટું તો આ બધો વહીવટ બંધ થશે, વહીવટ રહેશે ચાલુ, માત્ર એનો સ્વામીપણું કરતાપણાનું બુદ્ધિ, એકતા બુદ્ધિ છૂટી જાય. આવો ધર્મ છે ઈ, આ ધર્મ સોનગઢનો હારો ભાઈ, આ સોનગઢનો નથી, આ તો સર્વજ્ઞ ભગવાને કહેલો માર્ગ છે કે અવિરત સમ્યક દ્રષ્ટિને સમ્યક દર્શન થયા પછી એના ગ્રસ્તના કાર્યના ભાવો આવ્યા કરે, એ ક્રિયા થયા કરે, એનો એ જ્ઞાતા રહે છે. ઈ પેલો એનો કરતા બનતો તો હવે કરતા બનતો નથી, એટલે એને આનંદનો અનુભવ આવે છે. કેમ કે કરતા બુદ્ધિથી મિથ્યાત્વ હતું અને રાગ હતો એ છૂટી ગયો, એટલી વિતરાગતા થઈ, તો એને અતિન્દ્રિય આનંદ એનો સ્વાદ આવ્યા કરે છે. જ્ઞાતા ભાવમાં એ પ્રગટ પોતે જાણી શકે છે કે આટલો મને પ્રગટ લાભ થયો એમ. તો કે છે કે વ્યાપી ભાવ ગતિ કરતા નથી, પણ નિમિત્ત નૈમિત્તિક ભાવથી પણ કરતા નથી. આત્મા નિમિત્ત બને પરના કાર્યનો એવો આત્માનો સ્વભાવ નથી. જીવ નવ કરે ઘટપટ નહીં, જીવ શેષ દ્રવ્યો નવ કરે, ઉત્પાદકો ઉપયોગ યોગો તેમનો કરતા બને. જીવ ઘટને કરતો નથી, ઘડાને કરતો નથી, પટને એટલે કપડાને વણતો નથી, વણકર વણકર કપડાને વણતો નથી, દરજી કપડાને સીવતો નથી, કુંભાર ઘડાને કરતો નથી, સોની દાગીના ઘડતો નથી, લુવા લોઢાને ટીપતો નથી, વેપારી ચેકમાં સહી કરતો નથી, વેપારી પોતે શરીરને હલાવતો નથી, આંખમાં પણ હલાવતો નથી, કોઈની હારે વાતચીત કરતો નથી, ભાષાનો કરતાય નથી, પણ એ કાર્યો થાય એમાં નિમિત્ત કરતા પણ આત્મા નથી, એ વાત હવે કહેશે. બાકીના કોઈ દ્રવ્યોને વસ્તુઓને કરતો નથી, પરંતુ જીવના યોગ અને ઉપયોગ ઘટાદીને ઉત્પન્ન કરનારા નિમિત્ત છે. હવે કહે છે કે યોગ અને ઉપયોગ એટલે કે મન વચન કાયાના નિમિત્તે પ્રદેશનું કંપન, એને યોગ કહેવાય, અને ઉપયોગ એટલે ઈચ્છા સહિતનો ઉપયોગ, અહંકાર સહિતનો ઉપયોગ, હું કરી શકું છું એવી ઈચ્છા, એવો અહંકાર ભરેલો કષાય સંયુક્તનો જે ઉપયોગ, એવો જે ઉપયોગ અને યોગ એ પર પદાર્થને નિમિત્ત કરતા થાય. અજ્ઞાનીના યોગ અને ઉપયોગ એ પર પદાર્થને નિમિત્ત કરતા થાય. આઠ કર્મ બંધાય એને નિમિત્ત કરતા કોણ થાય કે અજ્ઞાનીનો યોગ ઉપયોગ નિમિત્ત થાય. અજ્ઞાનીનો ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ એ નિમિત્ત ન થાય, અને જે સમ્યક દ્રષ્ટિ થયો એ પણ આઠ કર્મ બંધાય એમાં નિમિત્ત નથી. એને આઠ કર્મને બાંધતો તો નથી, એને છોડતો તો નથી, પણ એને બંધાય છે કર્મ એમાં એ નિમિત્તે નથી. કેમ કે નિમિત્ત કોણ થાય કે કરતા બુદ્ધિવાળો થાય. રાગને હું કરું એવી બુદ્ધિ હોય તો એ રાગ એને નિમિત્ત થાય. હવે જે જ્ઞાન રૂપે પરમે છે તો એને નિમિત્ત થતો નથી, માત્ર કર્મ બંધાય, અસ્થિરતાનો રાગ થાય, એને દૂર રહીને જાણે છે પણ એમાં નિમિત્ત કરતા બનતો નથી. એવો આત્માનો જ્ઞાતા સ્વભાવ છે. એટલે જ્ઞાન જ આત્માનું કર્મ થાય ત્યારે આત્મા સુખી થાય. પણ રાગાદીને કર્મ બનાવે કરતા બુદ્ધિએ ત્યાં સુધી એ આત્મા દુઃખી છે,
પોતાનું કાર્ય છોડીને બીજામાં માથું મારે દુઃખી છે,
દુઃખી છે. ટીકા: ખરેખર જે ઘટ આદિક તથા ક્રોધાદિક પરદ્રવ્ય સ્વરૂપ કર્મ છે, નો કર્મ અને જડ કર્મ જે બે પ્રકારના છે, તેને આ આત્મા વ્યાપી વ્યાપક ભાવે તો કરતો નથી, એમાં પસરીને ફેલાઈને એને તો કરતો નથી. આયુષ કર્મ બંધાય એને આત્મા આયુષ કર્મને બાંધતો નથી, એને વ્યાપી વ્યાપક ભાવે તો કરતો નથી, પણ આયુષ જે બંધાય એમાં આત્મા નિમિત્ત થતો નથી. આત્માનું જ્ઞાન નિમિત્ત થતું નથી, આત્માનું સદ્ધાન ને આત્માનું ચારિત્ર એમાં નિમિત્ત ન થાય, ત્યારે બંધાય એમાં નિમિત્ત કોણ થાય કે અજ્ઞાની જે રાગનો કરતા બને છે એનો યોગ અને ઉપયોગી કર્મ બંધાય એમાં નિમિત્ત થાય. જ્ઞાની એમ જાણે છે કે કર્મ બંધાય છે, હું ઉપાદાન પણ બાંધતો નથી અને નિમિત્ત પણ